समय साराय स्वानुभूत्या चकासते चित् स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धिं ध्रुवमचलमनोभवं गतिं पत्ते पोच्छामि समय पाहुर भरत क्षेत्र के समर्थ आचार्य भगवान कुलकुंदे द्वारा रचयित समय सार परमागम में मोक्ष अधिकार 294 गाथा है, पाठ करते हैं इसका। जीवो बंधो यतः सलक्षणेहिं येहिं पर्णाचेरणेन जीवो बन्धश्च तथा चिध्येते स्वलक्षणाभ्यां नियताभ्यां छेदन करो जीव बंध का तुम नियत निज निज चिन्ह से टीका में जो लास्ट वाला पैरा है उसके ऊपर का जो दीपक वाली बात थी और जो रागादि की चैतन्य के साथ ही उत्पत्ति होती है वह चेत्य चेतक भाव माने गेयायक भाव की अति निकटता के कारण ही है, एक द्रव्यत्व के कारण नहीं। राग और आत्मा दोनों अलग अलग द्रव्य हैं, दोनों अलग अलग तत्व हैं, दोनों अलग अलग पदार्थ हैं। जैसे अभी दीपक के द्वारा प्रकाशित किया जाने वाला घटादिक पदार्थ दीपक के प्रकाशकत्व को ही प्रकट करते हैं, घटत्व आदि को नहीं। इस प्रकार आत्मा के द्वारा चेतित होने वाले रागादिक अर्थात ज्ञान में ज्ञेय रूप से ज्ञात होने वाले रागादिक भाव आत्मा के चेतकत्व को माने जानन पने के स्वभाव को ही प्रकट करते हैं, रागादिकत्व को नहीं। पूज्य गुरुदेव जी के प्रवचन को अंश को थोड़ा देखेंगे कल निकल कल जहाँ पेज नंबर है 56 की लास्ट लाइन है। देखो दियो बढ़िया दियो बीजी चीज ने प्रकाश तो नथी। बात समझाई से? दियो बीजी चीज ने प्रकाश तो नथी। आत्मा रूपी राग, सॉरी आत्मा जे जानवा देखवाना स्वभाव वालो आत्मा अने बीजी चीज से राग, दीवो बीजी चीज ने प्रकाश तो नथी। तो राग बीजी चीज से, तो आत्मा रूपी दीवो, आत्मा रूपी जानवा वालो दीवो बीजी चीज कई से? राग। तो एने प्रकाश तो नथी। कारण के बीजी चीज में पेश तो नथी। कुंभार घड़ा ने क्या ने बना भी सके? कुंभार घड़ा ने बना भी सके कि ना बना भी सके? ना बना भी सके। केम के मां तन्मय ना थाय ने, एमां पेश है नहीं, तो बनावे केवी रीते? एम आ ज्ञान रूपी दीवो राग ने केम न जाने? बात समझाय छे ने हवे? કે રાગ એ બીજી ચીજ છે, એમાં ઘૂસી જાય, રાગ આમાં ઘૂસી જાય કે જ્ઞાન રાગમાં ઘૂસી જાય તો આત્મા બીજી ચીજને જાણે. પણ એમાં જેમ લખ્યું ને, શું લખ્યું છે? દીવો બીજી ચીજને પ્રકાશ તો નથી, કારણ કે બીજી ચીજમાં એ પેશ તો નથી, એ પોતાની ચીજમાં રહીને પ્રકાશે છે. એટલે એ તો દીવાના પ્રકાશને પ્રકાશે છે. સમજાય છે કે નહીં? દીવાના બીજા પદાર્થોને પ્રકાશિત કરવાના પોતાના સ્વભાવને પ્રકાશે છે. શું કહ્યું? દીવો બીજી ચીજને નહીં, પણ બીજી ચીજને પ્રકાશિત કરવાના પોતાના, પરને પ્રકાશિત કરવાના પોતાના સ્વભાવને પ્રકાશે છે. હવે જો તમે ખરેખર પ્રકાશે છે એમ કહેવા જાઓ તો એ બીજી ચીજ આમાં ઘૂસી માનવી પડશે તમારે. સમજાય છે કે નહીં? ખરેખર માનો તો એમાં ઘૂસેલી માનવી પડશે, અને એવું બની શકે નહીં. એમ હવે સાંભળજો, એમ આત્મા રૂપી દીવો જાણવા દેખવા વાળો દીવો ચૈતન્ય દીપક, એમ આત્મા રાગ દયા દાન કામ ક્રોધના પરિણામમાં પેશીને જાણતો નથી. એમાં પેશીને જાણતો નથી. પેશીને જાણે તો શું થઈ જાય? આત્મા શું થઈ જાય? આત્મા રાગી પેશી થઈ જાય. જો પેશી જાય, કુંભાર ઘડો બનાવે તો કુંભાર મળીને શું થઈ જાય? ઘડો થઈ જાય. એમ આત્મા રાગ દ્વેષ એમાં પેશીને જાણે તો આત્મા શું થઈ જાય? રાગી દ્વેષી. એનું નામ લખે છે ને તાદાત્મ થઈને નથી જાણવું. લખીજો, એમાં તન્મય થઈને જાણતો નથી. જેને 49 ગાથામાં લખ્યું, 49 ગાથામાં 31 ગાથામાં તો એ લખ્યું અને આમાં પણ લખ્યું, જ્ઞે જ્ઞાયક સંબંધની અતિ નિકટતા. સાંભળજો, જ્ઞે જ્ઞાયક સંબંધ કી અતિ નિકટતા હોને કે બાવજૂદ ભી दोनों के बीच तादात्म्य पने का निषेध है. गे ज्ञायक संबंध नी अति निकटता ने आपने दूर ना करी सके तो स्वभाव से, अने तादात्म्यपणु पण क्यारे बनी सके नहीं. तादात्म्यपना भी पॉसिबल नहीं है, क्योंकि हर एक द्रव्य अपनी अपनी सत्ता में रहता है. अज्ञानी जीवनी ये भूल थाय से કે પોતાના અભિપ્રાયમાં શું કરે છે એની સાથે, અપને અભિપ્રાયને ઉસકે સાથ ક્યા કર લેતા હે? તાદાત્મ્યપના કર લેતા હે. પૂરા પઢ લેતે હે, ફિર ઉસકા ખોલતે હે અપન. એમ આત્મા રાગ દયા દાન કામ ક્રોધના પરિણામમાં પેશીને જાણતો નથી. કેવી વાતો છે! હવે રાગ એમાં બોલો, કયો રાગ લેવો, શુભ રાગ કે અશુભ રાગ? બંને, દયા દાન પૂજા ભક્તિ સ્વાધ્યાયનો રાગ. હમણાં પંડિતજી કહે ને, સ્વાધ્યાય કરવો જોઈએ ઉપાયાંતર. તો સ્વાધ્યાય કરવાનું પરિણામ શું છે? રાગ. તો રાગ બહારની ચીજ છે કે આત્માની ચીજ છે? समझो आत्मा, समझो आत्मा मा राग ने प्रकाश करे एवो आत्मा नो स्वभाव से के आत्मा नो राग रूप स्वभाव से, बात समझाई छे के नहीं? आत्मा एनो राग ने प्रकाशित करे एवो तो आत्मा नो पर प्रकाशक स्वभाव छे, राग ने प्रकाशित करे एवो स्वभाव, पण एथी करीने राग आत्मा मा घुसी जाय के राग थी कहीं लाभ थाय, के राग वस्तु बीजी से ने वस्तु बीजी से तो ये राग थी लाभ थाय ये केवी रीते बनी सके के तमारा बता खरो जे काम कहे काम कहे हमारे सुन करो के खबर नहीं पड़ती बदी वक्ता नहीं फरज श्रोता नहीं कोई फरज नहीं बात समझाई से कि नहीं भाई श्रीमद जी ने एक लाइन बराबर याद रखी हमेशा यहां लिखली से कैसे ज्ञान ज्ञान जे जे योग्य छे तहां समझूं ते ज्ञान ज्ञान ते ते आचरे आत्मार्थी जने गधेड़ा ने कंट्रोल करो होए तो एनु पूछड़ू पकड़ाए के कान पकड़ाए बोलो गधेड़ा ने कंट्रोल करो होए तो हां कान पकड़ाए ने पूछड़ू केम ना पकड़ाए अने बड़द ने कंट्रोल करवो होए तो पूछड़ू पकड़ाए के कान हां बड़द ने कंट्रोल करवो पूछड़ू के कान पूछड़ू कान केम नहीं गधेड़ा नो कान ने बड़द नो केम कान नहीं बड़द नो कान पकड़े तो सुन थाय देवीलाल जी हां बड़द नो कान पकड़िए तो सिंगड़ू मारे એટલે બળદ નું પૂંછડું પકડાય અને ગધેડા નું પૂંછડું પકડવા જઈએ તો શું થાય લાત મારે માટે ગધેડા નું કાન પકડાય ત્યાં કેવી ખબર પડે છે તેના માટે કોઈ શિબિર લગાવવી પડે છે કોઈ મહેનત કરવી પડે છે કે જાણે છે નથી જાણતો પર્યાય છે નથી આ તે આટલી બધી મહેનત કર્યા છતાં પાછા પ્રશ્નના પ્રશ્નો જ ઉભા રહે બોલો એના કરતા એક અંદર ડૂબકી મારીને પગના છેની પટકી લઈને બધા જવાબ મળી જશે તને આટલું કામ કેમ નથી કરતો અલમ અલમ અતિ જલ્પે દુર્વિકલ્પે અનલ્પે એ કામ તો તારે કરવું નથી સોગાનીજી સાહેબ બેસી ગયા ને બસ કરી લીધું ને કામ બધી ખબર પડી ગઈ શંકા થાય ના નથી પાડતો પણ પછી શંકા 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 ક્યાં સુધી હવે બીજી પર્યાયમાં જવાબ નંબર આવી ગયો સમાધાનનો કોઈ પ્રશ્ન સમાધાનની કોઈ જેવી શંકાની શંકાના જેવા ભાવો બને છે અંદરમાં એવી જાતિની સમાધાનની જિજ્ઞાસા કેમ નથી જાગતી જીવને ખરેખર તો સમાધાનની જિજ્ઞાસા જાગવી જોઈએ ને અને જ્ઞાન સર્વ સમાધાનકારક છે આત્મા સર્વ પ્રશ્નોના સમાધાન આપવા વાળો છે એટલે ગુરુદેવ ચોખ્ખું એક જ લાગે હું પરમાત્મા છું એમ હવે હું પરમાત્મા છું એમ નક્કી થઈ ગયું તો બધા પ્રશ્નોના જવાબ તને મળી જશે જીવો સાંભળો સાંભળજો આ એમ આત્મા રાગ દયા દાન કામ ક્રોધના પરિણામમાં પેશીને જાણતો નથી એમાં તન્મય થઈને જાણતો નથી સાંભળજો તન્મય તો પોતાની પર્યાયમાં થઈને જાણે છે તન્મય તો શેમાં છે જીવ ને રાગ કામ ક્રોધ એ બધાને પ્રકાશિત કરવા વાળી જે પોતાની અવસ્થા છે એમાં તન્મય થઈને એને જાણે છે સમજાય છે કે નહીં સમજો એને જાણે છે એથી તે પ્રકાશે છે એનું પ્રકાશનું થાય છે એ પોતાની જ્ઞાનની પર્યાયને પ્રકાશે છે ને હમણાં રત્નીભાઈ કહ્યું ને એ જ્ઞાનની પર્યાયને પ્રકાશે છે અને જ્ઞાનની પર્યાય જે છે એ તો શું કહ્યું તમે નદી શું કહ્યું તું તરંગ છે અને આવે છે ક્યાંથી એ જ્ઞાનની પર્યાય ક્યાંથી આવે છે હિમાલયમાંથી સમજાય છે કે નહીં આ પરમાત્મા ગાયક ભાવી હિમાલય છે એમાંથી જ્ઞાનની પર્યાય આવે છે તો સીધો ગાયકની પાસે પહોંચી જા ને એ ક્યાંથી આવે છે જ્ઞાનની પર્યાય હા અને ખરેખર જોવામાં આવે તો જ્ઞાનની પર્યાયનું વેદન થયું ને એટલે જ્ઞાયકનું જ વેદન થયું જ્ઞાનની ભાઈ હું તમને કાલે કહ્યું ને ખારાશનું વેદન થયું એટલે તરત કહે છે મીઠું વધારે નાખ્યું છે ખારું લાગ્યું એટલે આપણે મીઠું વધારે તો ખારાશનું વેદન થયું એટલે અલ્ટિમેટલી નક્કી થઈ ગયું કે આ મીઠું છે મોઢામાં સાકરનો ગાંગડો મૂક્યો ને મીઠાશનો સ્વાદ આવે એટલે તરત કહીએ છીએ કે આ શું છે સાકર છે આપણે એમ કે સાકર છે એમ નથી કહેતા કે ગડપણ ગડપણ સાકર છે એમ જ્ઞાનનું વેદન થયું એનો મતલબ જ્ઞાનનું વેદન એટલે શું ઉપયોગ લક્ષણ કોનું છે જ્ઞાયકનું તો જ્ઞાનનું વેદન થયું એટલે જ્ઞાયક જ વેદ આવ્યો ત્યાં
ઉષ્ણતાનું વેદન થયું અગ્નિનું નહીં. અરે ઉષ્ણતા અગ્નિનું લક્ષણ છે તો ઉષ્ણતાનું વેદન એટલે અમને અગ્નિનું જ્ઞાન થઈ ગયું. એમ જ્ઞાનની પર્યાયનું વેદન એટલે આત્માનું વેદન, જેને અલિંગ્રહણના 20મા બોલમાં એ પર્યાયને જે નિર્મળ પર્યાયનું વેદન એને આત્મા કહી દીધું ત્યાં 20મા બોલમાં 172 ગાથામાં. જીવો સ્વાધ્યાય કરના ચાહી વાત તો ત્યાં છે ભાઈ. જીવો હમણાં તો ના પાડતો હતો તમે. જીવો એ પોતા એથી તે પ્રકાશે છે, એ પોતાની જ્ઞાનની પર્યાયને પ્રકાશે છે. પછી લખ્યું છે રાગાદીને પ્રકાશતું નથી. આવું ઝીણું છે ભાઈ, બોલે કે ક્યાં લઈ ગયા, ક્યાં લઈ ગયા અંદરમાં. સાંભળજો આ પ્રજ્ઞા છીણી પટકે તો અંદર નહીં લઈ જાય તો ક્યાં લઈ જશે તમને. જેમ અહીંયાથી સોનગઢ જવા વાળી સમજો દુરાંતો ટ્રેન હોય, સમજો સોનગઢ દુરાંતો, અહીંયાથી બેઠા તો દેવલાલી સીધા ક્યાં ઉતારે, એમાં પ્રજ્ઞા છીણી સીધી ક્યાં લઈ જાય છે અંદરમાં. જે ગુરુદેવ કહ્યું હતું ને કે નૈરોગી જવા માટે કોને પેલી શાંતિભાઈએ 7 ટિકિટો કઢાવી છે 4700 રૂપિયા, અને 7 જણની ટિકિટ તો કેટલા કંઈ કહ્યું ને 35000 રૂપિયા. આફ્રિકામાં જવાનું છે, આફ્રિકામાં જવા માટે આનું, અંદરમાં જવા માટે, અંદરમાં જવા માટે પ્રજ્ઞા છીણની જરૂર છે. અહીંયાથી સમજે દુરાંટોમાં બેઠા તો સીધું સોનગઢ આવી ગયું, એમાં પ્રજ્ઞા છીણી રૂપી દુરાંટોમાં બેઠા તો સીધા શું આવી જશે, ભગવાન અનુભવ દીકાશે ત્યાં ગાડી. જીવો આત્માનો સ્વભાવ, મારો સ્વભાવ સ્વતઃ, લો સ્વતઃ પરાધીનતા નહીં, સ્વતઃ બાય ડિફોલ્ટ, તમે જે કહો છો ને કોમ્પ્યુટરની ભાષામાં સ્વતઃ, આત્માનો સ્વભાવ સ્વતઃ સ્વયં સ્વપર પ્રકાશક હોવાથી પરને લઈને પરને પ્રકાશે છે એમ નથી. બીજી રીતે કહે ને ગેયકૃત અશુદ્ધતા બે કહીને જ્ઞેથી જ્ઞાન થતું નથી અને જ્ઞાન જ્ઞેયરૂપ નથી થતું. જે કાલે ચાંદા મામાનું દ્રષ્ટાંત આપ્યું હતું ને થાળીમાં, તો થાળીમાં જે ચાંદો દેખાય છે એ પેલા ચાંદાને લઈને દેખાય છે, એને લઈને અહીંયા પ્રતિબિંબ છે કે પાણીનો એવો સ્વભાવ છે, પાણીનો એવો સ્વભાવ છે, સ્વતઃ સ્વયં એનો સ્વભાવ છે. એ ચાંદા મામાને લીધે લઈને ગાડી ચાંદા મામાનું પ્રતિબિંબ પડે છે એવી એને પરાધીનતા નથી. એ તો એને લઈને અહીંયા પ્રતિબિંબ પડ્યું છે એવું નથી. બીજા નંબરમાં અહીંયા થાળીમાં કઈ ચાંદો બની ગયો છે, ચાંદો આવી ગયો છે, એ પાણી ચાંદા રૂપે થઈ ગયું છે એમ નથી. બે વસ્તુ થઈ ગઈ ને, જ્ઞેથી નહીં, સમજો જ્ઞે પર છે માટે પરનું જ્ઞાન થયું એમે નહીં, પર છે માટે જ્ઞાન પરને પ્રકાશે છે એમે નહીં, અને પર સંબંધનું જાણવું થયું તો જ્ઞાન કોઈ પર રૂપે થઈ ગયું છે, જ્ઞે રૂપ થઈ ગયું છે એમય નથી. સમજાય છે? બે વસ્તુ કઈ, ગે કૃત છઠ્ઠી ગાથા, ગે થી નહીં જ્ઞાન, અને જ્ઞાન જ્ઞેયરૂપ થતું નથી, અને જ્ઞાનનો સ્વયં સ્વતઃ સ્વભાવ સ્વપર પ્રકાશક સ્વભાવે પોતાના કારણે છે. એને પરને કારણે માનો તો પરાધીનતા થઈ ગઈ, અને એવું કેમ થતું નથી? કેમ કે જ્ઞાનનો સ્વયં પોતાનો સ્વભાવ છે, એને પરની કોઈ અપેક્ષા નથી, પરરૂપે થવાની કોઈ જરૂર નથી, થઈ શકતું પણ નથી. સાંભળજો કેવી કેવી સરસ વાતો છે, સાંભળો. પરને લઈને પરને પ્રકાશે છે એમ નથી. પરને ને પોતાને પ્રકાશે છે, સ્વ પર બે આવી ગયા ને, પરને ને પોતાને પ્રકાશે છે. પછી લખ્યું છે એ પોતાને પ્રકાશે, પરને ને પોતાને પ્રકાશે છે એ પોતાને પ્રકાશે છે, એટલે સ્વપર પ્રકાશક એવા સ્વને પ્રકાશે છે, પોતાની પર્યાયને પ્રકાશે છે. પછી શું લખ્યું છે? એ પર ચીજને પ્રકાશતો નથી. કેમ કે એમાં પર ચીજ છે નહીં ને, છે નહીં તો ક્યાંથી પ્રકાશે? કહીને પાણીમાં ચાંદો છે જ નહીં તો પછી એ ચાંદાને ક્યાંથી પ્રકાશે છે? એમ જ્ઞાનમાં રાગ ઘૂસ્યો જ નથી, જ્ઞાનમાં રાગ ઘૂસ્યો જ નથી તો પછી જ્ઞાનમાં રાગ ક્યાંથી પ્રકાશિત થાય? સમજાય છે? જ્ઞાનમાં રાગ છે જ નહીં તો જ્ઞાનમાં રાગ ક્યાંથી પ્રકાશિત થાય? તો જ્ઞાનમાં શું પ્રકાશિત થાય છે? કે રાગને પ્રકાશિત કરવાનો જે સ્વભાવ છે એ સ્વભાવ પ્રકાશિત થાય છે. શું
भाई पंडित साहेब।
પ્રકાશ તો નથી, નિશ્ચય થી સ્વ પર પ્રકાશ પોતાનો સ્વભાવ છે, સ્વને પરને પરને સમજો, પરને પ્રકાશવાનો જે સ્વભાવ છે એ તો નિશ્ચય છે, ખરેખર છે સ્વભાવ, પ્રકાશિત કરવાનો સ્વભાવ ખરેખર, અને પર જણાય છે એમ કહેવું એ જે વ્યવહાર એટલા માટે કે પેલો પર પદાર્થ ત્યાંથી અહીંયા ખસીને આવ્યો નથી એ સંબંધનું જે જેમ કુંભારે ગળો બનાવે એમ કહેવામાં આવે ને, કુંભારે ગળો બનાવ્યો તો વાસ્તવમાં ગળો ક્યાં બનાવે છે કુંભારે? ગળો તો સ્વયં પોતાના ઉપાદાનથી બને છે, પણ કુંભારેમાં શું છે? માત્ર નિમિત્ત છે, એટલા માટે અસદભૂત વ્યવહારથી કહેવાય કે કુંભારે ગળો બનાવે, એમ લોકાલોકનું જ્ઞાન એમ જે કહેવાય છે અસદભૂત વ્યવહાર છે, કેમ કે જ્ઞાનમાં લોકાલોક ક્યાં છે? કેમ કે પાણીમાં ચાંદામામાં ક્યાં છે? એમ જ્ઞાનમાં લોકાલોક તો છે નહીં, છતાં લોકાલોકનું જ્ઞાન જે કહેવામાં આવે છે તો પરાશ્રિતો વ્યવહાર, તો એ તરફથી અસદભૂત વ્યવહારથી કહેવામાં આવે છે, પણ સમજો લોકાલોકનું જ્ઞાન એ અસદભૂત વ્યવહાર કહ્યો એથી કરીને આત્માનો લોકાલોકને પ્રકાશિત કરવાનો સ્વભાવ વ્યવહારથી છે એવું નથી, સમજાય છે ને? લોકાલોકને પ્રકાશિત કરવાનો સ્વભાવ તો નિશ્ચય ખરેખર છે, સ્વભાવ નિશ્ચયથી રિયલમાં એવો સ્વભાવ જ છે પરને પ્રકાશિત કરવાનો, એ સ્વભાવ તો નિશ્ચયથી છે, સ્વભાવ વ્યવહારથી નથી, એ તો પરનું જ્ઞાન થયું તે તરફથી કથન કર્યું માટે વ્યવહાર જીવ લખે જીવ એ પરચીજને પ્રકાશ તો નથી, સમજાય છે આમાં કાંઈ? પછી ગુરુદેવ શું કહ્યું છે? બહુ ઝીણું છે બાપ, જેમ દીપક વડે પ્રકાશવામાં આવતા ઘડો મકાન કોઈ પણ ચીજ સામે હોય તે દીવો સામે સર્પ હોય એને પ્રકાશે છે, એ સર્પને પ્રકાશ તો નથી, એ સર્પ સંબંધી, સાંભળજો, સર્પ સંબંધી પોતાનો પ્રકાશ, જે દીવાનો પ્રકાશ, રાગને નહીં, રાગ સંબંધનું જે જાણવા વાળો પોતાનો જ્ઞાનનો પ્રકાશ, તો ખરેખર જ્ઞાન તો રાગને જાણવા વાળા પોતાના જ્ઞાનને પ્રકાશે છે, કોને નહીં? રાગને નહીં, કેમ? કેમ કે જ્ઞાન રાગમાં આવ્યું જ નથી, પાણીમાં ચાંદામામાં નથી, આટલું યાદ રાખવું, એમ જ્ઞાનમાં રાગ આવ્યો નથી તો ક્યાંથી જાણે? સાંભળજો, કારણ કે સર્પ સાથે દીવાના પ્રકાશનું તન્મય પણ નથી, વાત તો એ છે, પાણીમાં ચાંદો હોય તો ત્યાં ખરેખર ચાંદો વાપરાય છે પણ છે નહીં, એમ જ્ઞાનમાં રાગ છે નહીં, માટે જ્ઞાન ખરેખર રાગને જાણતું નથી, જ્ઞાન ખરેખર પરને જાણતું નથી, કેમ કે જ્ઞાનમાં તો જ્ઞાન જ છે, જ્ઞાનમાં તો શું છે? જ્ઞાન.
જૈસે દર્પણ મે પ્રતિબિંબિત હોતે હાથ પાંવ સારે કિંતુ એક ભી અંશ નૌશિકા ઘુસતા દર્પણ મે પ્યારે વૈસે હી સબ ગેય જ્ઞાન મે વૈસે હી સબ ગેય જ્ઞાન મે ઝલક રહે મીઠે ખારે અપની અપની જગહ પડે હે સબકે સબ ન્યારે ન્યારે.
શું કહે છે? ખ્યાલ આવે છે? દર્પણની સામે આપણે ઉભા રહીએ છીએ ને,
જૈસે દર્પણ મે પ્રતિબિંબિત હોતે હાથ પાંવ સારે કિંતુ એક ભી અંશ ન ઉસકા ઘુસતા દર્પણ મે પ્યારે.
ઘુસે છે? આપણે આમ શેવિંગ કરતા હોય તો દર્પણમાં આમ કરીએ છીએ, આમ કરીશ દર્પણમાં, કેમ નથી કરતા ને? ખબર છે કે એક પણ અંશ નથી ઘૂસ્યો. મેં એક વખતે ઘણી વખતે પૂછ્યું છું કે ભાઈ સમજો કે આપણી પાસે આવી સોનાનું બિસ્કિટ છે, 20 તોલા સોનાનું બિસ્કિટ છે, સમજો 10 તોલા સોનાનું બિસ્કિટ દર્પણની સામે રાખીએ તો 10 ને 10 કેટલા થયા બોલો? 10 ને 10 કેટલા થયા? કેમ બંધ બોલતા નથી? નથી આવડતું તમને મેથેમેટિક્સ? મેં તમને 10 ને 10 કેટલા થાય? હા, અંદરમાં દર્પણનું વજન વધે કે ના વધે? આ 10 10 આ સમજો 100 ગ્રામ છે તો અંદરમાં દર્પણનું 100 ગ્રામ વજન વધે કે ના વધે? હા, ના વધે ને.
અંદર એની પ્રતિબિંબ પડ્યું કે ના પડ્યું. અચ્છા, એક સમજો કે લાકડાનું એવું, લાકડાનું એવું આવું પાટું છે, લાકડાનું બોર્ડ છે, એની સામે એવું મૂકવું આ પ્રમાણે, તો અંદરમાં જલકન થશે કે નહીં થાય? અચ્છા, દર્પણમાં જલકન થઈ કે ના થઈ? તો મારો તમને પ્રશ્ન એ છે કે દર્પણે બિસ્કિટને પ્રકાશિત કર્યું કે પોતાના પરને પ્રકાશિત કરવાના સ્વભાવને પ્રકાશિત કર્યું? દર્પણે કોને પ્રકાશિત કર્યું? ત્યાં ના દેખાયું, પહેલાં લાકડાનું બોર્ડ હતું ત્યાં ના દેખાયું, અને દર્પણની સામે ઉભા રહ્યા તો દેખાયું. તો આપણને દેખાય છે કે બિસ્કિટ દેખાયું, ખરેખર વજન કોનું આવવું જોઈએ? બિસ્કિટ નહીં, પણ શું દેખાવું છે કે દર્પણનો પદાર્થને પ્રકાશિત કરવાનો સ્વભાવ દેખાયો. વાત સમજાય છે કે નહીં? એમ હું તમને કહું છું, સમજો, એવા 6 બોર્ડ હતા, 6 બોર્ડ, એમાંથી એક જ જગ્યાએ આપણું પ્રતિબિંબ દેખાયું, તેમાંથી દર્પણ કયું? જેમાં આપણું પ્રતિબિંબ દેખાયું. એટલે જગતમાં કેટલા દ્રવ્ય છે? 6. સમજી ગયા ને હવે? એમાંથી 5 દ્રવ્ય તો પેલા પ્લાસ્ટિકના ને લાકડાના બોર્ડ જેવા છે, એમાં કોઈ પ્રતિબિંબ પડતું નથી. એક હું ચૈતન્ય દર્પણ, ચૈતન્ય દર્પણ એવું છે કે એની અંદર પદાર્થો સંબંધનું જે જાણવાની પ્રક્રિયા થાય છે, જાણવાની પ્રક્રિયા થાય છે. તો આને વાત સમજે કે દર્પણનો પદાર્થને પ્રકાશિત કરવાના સ્વભાવનો મહિમા નથી આવતો, અને જે પદાર્થ પ્રકાશિત થાય એનો મહિમા આવી જાય છે. એમ ખરેખર તો મારો આ પદાર્થોને પ્રકાશિત કરવાનો સ્વયં સ્વતઃ મારો સ્વભાવ છે, તો મને ખરેખર તો મારા સ્વભાવનો મહિમા આવવો જોઈએ. મારા સ્વભાવનો મહિમા ના આવતા 10 લાખનો મોબાઈલ છે, 20 લાખની ગાડી છે, 50 કરોડનો ફ્લેટ છે, ખ્યાલ છે કે નહીં? અમે તો શું કહેવાય, આપણે બ્રાન્ડેડ કપડાં સિવાય તો અમે શૈલેષભાઈ બીજું પહેરતા જ નથી, અમને પેલું માફક નથી આવતું. અમે તો બ્રાન્ડેડ જ બધું બ્રાન્ડેડ પહેરીએ છીએ. મને તને જેની સત્તામાં આ બ્રાન્ડેડ સંબંધનું જાણવું થાય છે, નીતિનભાઈ, જેની સત્તામાં બ્રાન્ડેડ, એ બ્રાન્ડેડ તો બ્રાન્ડેડને જાણતા નથી. હા, એ તો બ્રાન્ડેડ કે અમે તો ભાઈ 20,000નો શર્ટ છે અમારી પાસે, પાછો શું બોલે ઘણા તો કે શૈલેષભાઈ અત્યારે તો એટલી મોંઘવારી થઈ ગઈ છે ને, બજારમાં ખાલી શર્ટ લેવા ગયા તો 10,000નો શર્ટ આવ્યો. એને ખરેખર મોંઘવારી એને નથી ને, મોંઘવારી જો નડતી હોય તો 10,000નો શર્ટ થોડો લાવે, પણ એને એ બતાવવું છે કે મેં 10,000નો શર્ટ પહેર્યો છે. વાત સમજાય છે કે નહીં? હજુ એમાંથી બહાર આવવું પડશે. એમ છે શું છે કે મને પેલું નકલી ડાયમંડ હોય ને, નકલી તો બધું આમ એની ફોટક ક્યાં નીકળે નડે છે, એટલે મને એને એ બતાવવું છે કે અમે રિયલ ડાયમંડ પહેર્યું છે. એ જિનેન્દ્ર ભગવાન આ રિયલ ડાયમંડ બતાવે છે એનો તને મહિમા નથી આવતો? જ્ઞાનીઓ તો કહે છે અમને તો આ 2 ડાયમંડ જડ જ દેખાય છે, અમને કોઈ ફરક નથી દેખાતો. અને તું આ બ્રાન્ડેડ બ્રાન્ડેડ કપડાની વાતો કરે છે ને, જે આપણે પંક્તિ બોલીએ છીએ ને, અભિમાન કિયા અબ તક જડ પર અક્ષય નિધિ કો ના પહેચાના, મેં જડ કા હું જડ મેરા હૈ યે સોચ બના થા મસ્તાના. ગુરુદેવ કેટલું ઢોલ પીટીને કહે છે કે મકાન, પૈસા, દુકાન, ફેક્ટરી એ તો દૂર રહો, અહીંયા તો કહે છે કે આ પર્યાયમાં થવા વાળા રાગાદી વિકારી ભાવ પણ જડ છે, પુદગલ છે, પરદ્રવ્ય છે, એનાથી ભેદ જ્ઞાન કરવાની વાત ચાલે છે, અને હજુ તો તારે બહારમાં ફેલાવા કરવા છે. શ્રીમદજીના શબ્દોમાં કહીએ તો જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે ભાઈ. આ નિયમ સારમાં મુનિરાજ કહે છે કે 5 ઇન્દ્રિયોના ફેલાવ રહી દેહ માત્ર મારો પરિગ્રહ છે. આ દેહ છે ને એમાં 5 ઇન્દ્રિયો છે, પણ અમારા જ્ઞાનનો વ્યાપાર આ 5 ઇન્દ્રિયોના માધ્યમથી બહારમાં જાય એ અમને પોસાતું નથી. બહારની વાત તો છોડો, પણ આ જ્ઞાનનો વ્યાપાર અહીંયાથી બહાર જાય એ પણ અમને પોસાતું નથી. માટે કેમ કે અમને પૂજ્ય બેનશ્રીનો બોલ છે ને, જેમ પુરુષ જલવી ને પુરુષાર્થ કરવાની કળ સૂજે તો કળે કમાય, જેમ ધન ધનને રડે ને ધનના ઢગલા થાય, જેને પૈસા કમાવાની કળ ખ્યાલ આવી ગઈ ને કળથી કમાય, એમ જેને આ પ્રજ્ઞા છેણી એકવાર પટકી અને અંદરમાં શુદ્ધાત્માની જેને અનુભૂતિ કરીને તો પુરુષાર્થ કરવાની કળ સૂજી, તો એ કહે છે કે કળે કમાય, ધન ધનને રડે ને ધનના ઢગલા થાય. એવી રીતે અંદરમાં મુનિરાજને પુરુષાર્થ કરવાની કળ ખ્યાલ આવી ગઈ છે. એક એક્ઝામ્પલ આપું તમને, આકાશમાં પ્લેન જતું હોય ને, હવે તો બધા પ્લેનમાં ફરતા થઈ ગયા, એ કહી દઉં બધા ઘણા ભાવ, એક માંથી બીજામાં ઘૂસી જવાય, શું કરું એ પણ. તો ચલો પેલા એને જ કરી દઈએ, પછી આ તો ઘણા દ્રષ્ટાંતો તમને મળશે આવા. સાંભળો સાંભળો, હા કરતે સ્પષ્ટતા પેલા આપણે જોવા કીધું પુરુષાર્થ કર પ્રજ્ઞા શ્રેણી પટકીને. તો આકાશમાં જે વિમાન જતું હોય, જ્યારે આપણે નાના ગામડામાં રહેતા હતા ને, તો ઉપરથી વિમાન જતું તો આખા ઘરમાંથી બધા બહાર આવી જાય જોવા માટે, ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે, બરાબર છે ને, આમ જોવા માટે આવી જાય. અને પછી એક વખત પહેલાં તો ટાઈમ લાગે, એક વખત દેખાઈ ગયું, પછી ફરી વખત જોવું હોય તો તરત દેખાય ને, તરત દેખાય. એમ એક વખતે પ્રજ્ઞા છેણી પટકીને રાગથી જુદો આત્મા અનુભવમાં આવ્યો, આવ્યો ને પછી જ્ઞાનીને વારંવાર ત્યાં જવામાં સરળ થઈ જાય છે, સરળ થઈ જાય છે. સમજો, હવે વાત જે ભાઈએ કહી ને સાંભળજો, એની વાત કરી લઈએ કે ભાઈ આત્માનું પરને જાણવાનો જે સ્વભાવ છે, સાંભળજો શાંતિથી, આત્માનો પરને જાણવાનો સ્વભાવ છે. તો અમે પરને જાણીએ તો તમને શું વાંધો છે? આટલું મોટું તમે બીડું ઉઠાવ્યું છે, ઝંડો ઉઠાવ્યો છે, પરને જાણવાનો સ્વભાવ છે ને રજનીભાઈ, તમે જાણી તો તમને શું તકલીફ છે? સ્વભાવ છે ને, શું પ્રોબ્લેમ છે તમને? કે વાત એવી છે કે 15 વર્ષનો કોઈ 15-20 વર્ષનો યંગસ્ટર હોય, એ સંમિત શિખર ફટાફટ ઉપર ચડી જાય ને. હવે એનો જોડે નાનું 3 વર્ષનું એક નાનું બચ્ચું હોય, 3 વર્ષ નાનું, કે નહીં મારે જવું છે, મારે જવું છે, મારે જવું છે, તું જાય ને હું કેમ ના જઉં, હા અંકલ જાય, કાકા જાય ને હું કેમ ના જઉં, તો એના ઘરવાળા શું કહેશે? સંમિત શિખર ઉપર જઈને આવે કે નહીં, કાકા ચાલીને જઈને ઉપર આવે ને, અને 2 વર્ષ 3 વર્ષનું એને કહે કે નહીં હું પણ જઈને ઉપર બધું રાઉન્ડ માંડીને હું પણ આવી જઈશ, તો બધા ઘરવાળા શું કહેશે કે ભાઈ તું જરાક શું થા, મોટો થા, મોટો થા, તું હજુ એમ કહે છે તું ભગવાન થઈ જા પહેલા, સમજાવી છે જરાક મોટો થાય એટલે, સાંભળો હવે એમ તું કહે છે કે પરનો જાણવાનો સ્વભાવ, પરનો જાણો, તમે પરને જાણી તો શું વાંધો છે? તો જે નાનું કાલ દ્રષ્ટાંત કે નાનું બાળક છે, એ દર્પણમાં જોયું એને, અને એના હાથમાં એક નાનું રમકડું હતું, ખીલોના જમીન, એને શું કર્યું કે એને આમ દર્પણમાં માર્યું, તો દર્પણ શું થયું? તૂટી ગયું. પછી નવું દર્પણ લગાવી દીધું આપણે, તો 2 દિવસ પછી એની પાસે બીજું રમકડું આવીને ફરીથી દર્પણ શું કર્યું? એને તોડી નાખ્યું, વારંવાર દર્પણ. પછી એને આપણે શું કર્યું કે એને આપણે શાંતિથી દર્પણનું સ્વરૂપ સમજાવ્યું કે જો બેટા આ દર્પણમાં તને સામે કંઈ દેખાય અને તને નથી ગમતું ને, તો કે મારો સામે કોઈ અગેન્સ્ટમાં આવી ગયો, અગેન્સ્ટમાં આવી ગયો તો દર્પણ તોડી નાખ્યો છે, વાસ્તવમાં આ સામે કોઈ વસ્તુ છે, અંદર કોઈ ચીજ છે નહીં, એને બરાબર સમજાવી બેસાડીને એને એ સંબંધ શું કરાવ્યું? એ સંબંધનું જ્ઞાન કરાવ્યું. સમજો બરાબર પૂરી વાત, જ્ઞાન કરાવ્યું. હવે એને બરાબર જ્ઞાન થઈ ગયું ને, જ્ઞાન થઈ ગયું પછી કહે છે કે હવે એને દર્પણ ફોડવાનું શું કરી દીધું? બંધ કરી દીધું. પેલા દર્પણ ફોડી નાખતો હતો, નુકસાન જતું હતું, હવે એને દર્પણનું સ્વરૂપ સમજાવ્યું, પછી ભલે જણાય, હવે બધા પદાર્થો અંદર જણાય, દર્પણમાં પદાર્થો જણાય, પણ દર્પણમાં પદાર્થો જણાય એ વખતે જાણે છે દર્પણમાં કોઈ પણ પદાર્થ પેસ્યો નથી, અંદર અંદર કોઈ બી પદાર્થ ઘૂસા નહીં હે, ત્યાં તો માત્ર દર્પણનો પ્રકાશ પદાર્થને પ્રકાશિત કરવાનો સ્વભાવ છે, એટલે એને જ્ઞાન થઈ ગયું, એટલે કોઈ પ્રોબ્લેમ થતો નથી. હવે તારી સમસ્યા એના જેવી જ છે, બાળક જેવી, કે આત્માનો પરને જાણવાનો સ્વભાવ તો છે ને, પરને જાણવાનો સ્વભાવ તો છે ને, પરને જાણવાનો સ્વભાવ તો છે ને, પણ વાત એ છે કે પરને જાણવાનો સ્વભાવ કોનો છે? બોલો, તું બોલે છે ને કે પરને જાણવાનો સ્વભાવ કોનો? આત્માનો પરને જાણવાનો સ્વભાવ. તો આત્માને જાણને પહેલા વાત ત્યાંથી ઉપાડીએ ને આપણે, ભાઈ રમણીકભાઈ, પરને જાણવાનો સ્વભાવ કોનો? કે પરને જાણવાનો સ્વભાવ, અમે પરને જાણીએ, પરને જાણી, શું વાંધો છે તમને? પણ અમે કહીએ છીએ કે સ્વભાવ કોનો પહેલા તું બોલ, આત્માનો, તો પહેલા આત્માને જાણ, પછી તને ખબર પડશે કે પરને જાણવાનો સ્વભાવ કેવો હોય છે. નથી કહેતા તમે શું કહો છો? એટલે ચેરિટી બિગિન ફ્રોમ શું કહે, હોમ હ્યુમન કહેવાય છે ને, સુંદરતા પોતાના ઘરથી શરૂઆત થાય છે. એમ કહે છે કે પરને જાણવાનો સ્વભાવ છે, સ્વભાવ છે તો આત્માનો છે ને, તો પેલા આત્માને જાણ ને, તું જેનો સ્વભાવ છે એને જાણ. તારી તકલીફ શું છે, તારી સમસ્યા એ છે કે જેમ પેલું દર્પણમાં એને જ્ઞાન નથી અને પેલું અંદર પદાર્થ માને છે, અંદર પદાર્થ માને, દર્પણ ફોડે છે. એમ આત્મ સમજો, હવે આત્માનો અહીંયા રાગ થયો, સમજો અહીંયા રાગ થયો, મકાન છે મકાન પ્રત્યેનો રાગ થયો, મોબાઈલ છે મોબાઈલ પ્રત્યેનો રાગ થયો. હવે અહીંયા આત્માનો પરને પ્રકાશિત કરવાનો શું છે, આત્માનો રાગ અને જે મોબાઈલ પ્રત્યે રાગ થયો એ મોબાઈલને રાગને પ્રકાશિત કરવાનો મારો આત્માનો શું છે, એને પ્રકાશિત કરવાનો સ્વભાવ છે અહીંયા. પણ તારી તકલીફ એ છે કે એ સંબંધનું અહીંયા જાણવું થયું ને, તો તે મારું જ્ઞાન એમ ન માનતા મારો શું, મારું મોબાઈલ, મારું મોબાઈલ, મારી ફેક્ટરી, મારી ઓફિસ, હું રાગી, હું દ્વેષી, મને જેમ પેલા બાળકે દર્પણમાં પેલા બધા પદાર્થો માન્યા એમ ત્યાં હું તો જ્ઞાન સ્વરૂપી છું. એ જ્ઞાનમાં એ જ્ઞેયો આવ્યા નથી, એ તો એના જ ઘરે રહે છે. જેમ દર્પણમાં પેલા પદાર્થો ઘૂસ્યા નથી એમ જ્ઞાનમાં ન રાગ આવ્યો છે, અને જે મોબાઈલ પ્રત્યે રાગ થયો એ નથી આવ્યો. કુટુંબ પરિવાર કોઈનો મારામાં પ્રવેશ થયો નથી, નાસ્તિ સર્વોપી સંબંધ એનો મારામાં પ્રવેશ જ નથી થયો. હવે તને વાસ્તવમાં આ આત્માનો પરને પ્રકાશિત કરવાનો સ્વભાવ કેવો છે ખબર નથી, દર્પણનો નેચર તને ખબર નથી. ઘરમાં આપણે પેલું શું કહેવાય ને, ઘરમાં આપણે બહાર ગેલેરીની અંદર દર્પણ છે અને આપણે માથું ઉડાવવા માટે ત્યાં આગળ તૈયાર થવા માટે જઈએ છે અને પછી આપણે ભૂલી જઈએ ને કદાચ, તો એક ચકલી છે એ વારે ઘડી આવીને શું કરે, આમ ચાંચો મારે છે. હવે આપણે દર્પણ ત્યાંથી ખસેડી શકીએ એવી સિચ્યુએશન નથી, એટલે આપણે શું કરી દીધું, એક એક પડદા જેવું રાખી દીધું, પડદો રાખી દીધું, બરાબર છે ને, એ આવીને ચાંચો મારે છે એટલે આપણે માથું ઉડાવી દીધું અને પછી આપણે શું કરીએ છીએ, ઘટી નાખીએ, દર્પણ નથી ફોડી નાખતા, દર્પણ નથી કાઢતા. આપણે એનું પ્રોપર ડાયગ્નોસિસ કરીને પ્રોપર એનું ઇમ્પ્લિટેશન કર્યું, ઇમ્પ્લિમેન્ટ કર્યું આપણે કે શું આનો રસ્તો શું નીકળી શકે, કેમ કે દર્પણ ફોડી નાખ્યું તો આપણે શું કરીશું પછી, અને ચકલી પણ હેરાન ના થાય, સમજો. એટલે એને એને હજુ એ સંબંધનું જ્ઞાન નથી, એટલે આપણે તરત જ એ તકલીફ થાય, એટલે આ પ્રમાણે કરી દીધું. એવી રીતે સમજો, અહીંયા જ્ઞાનમાં કોઈ જ્ઞેય આવ્યા નથી ને, તું પરને પ્રકાશિત કરવાનો સ્વભાવ, પરને પ્રકાશિત કરો, પરને પ્રકાશિત કરવાના સ્વભાવના બહાને તને આત્માનો માત્ર અને માત્ર પરને પ્રકાશિત કરવાનો સ્વભાવ છે, એની જગ્યાએ તું પરને તારું માની લેશે. ગે ગાયક સંબંધની અતિ નિકટતાનો નિષેધ નથી કરતા, પણ ગે ગાયક સંબંધની અતિ નિકટતા એ બંને વચ્ચેનું તને ભેદ જ્ઞાન નહીં હોવાના કારણે એ બંને વચ્ચે તું ગે ગાયક શંકર દોષ કરી કાઢે છે. અભિપ્રાયની અંદર એ અહીંયા ઘૂસી નથી ગયા, સમજાય છે કે નહીં, પેલી ચકલીની ખાલી ચાંચ જ તૂટી, એમ તું નિરંતર ભાવ મરણ કરે, મારું 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 કહીને મિથ્યાત્વ જે સૌથી મોટું પાપનું સેવન કરે છે. જો ખરેખર એ જ્ઞાનમાં ઘૂસી ગયા હોય, સમજો કોડરમતીના શબ્દોમાં, ખરેખર એ મારા થઈ ગયા હોય, રાગ મારો થયો હોય, મોબાઈલ ફેક્ટરી પૈસા મારા થયા હોય, તો હું સમ્યક દ્રષ્ટિ કહેવા, કેમ કે થયું છે અને હું એવું માનું છું, એવું થયું છે ને હું એવું માનું છું, માટે સમ્યક દ્રષ્ટિ. પણ વાસ્તવમાં જ્ઞાન તો જ્ઞાન રૂપ જ રહ્યું છે અને મેં એવું માની લીધું કે હું જ્ઞેય રૂપ થઈ ગયો, મેં એવું માન્યું, તો મેં મારા અભિપ્રાયની ઊંધી માન્યતા, મિથ્યાત્વ એટલે શું, ઊંધી માન્યતા. ઊંધી માન્યતા શું, જેમ દર્પણમાં ઊંધી માન્યતાની વાત થઈ ને, પેલો કુવામાં કોણ પડી ગયો, સિંહ, તો ઊંધી માન્યતા. હવે એ બધા કરતા તારી મૂર્ખતા વધારે છે, કેમ કે કાલે વાત કરે એ કુવામાં સિંહ પડ્યો, ચકલી ચાંચો મારે છે, તો ઔદૈહિક વાળું અજ્ઞાન છે, અને ઔદૈહિક વાળું અજ્ઞાન એવું નુકસાનકારક નથી, સમ્યક દ્રષ્ટિ જીવને પણ એવી જાતિનું અજ્ઞાન હોય. થોડું વધારે કહું ને, સમ્યક દ્રષ્ટિ સિંહ હોય એ કદાચ કુવામાં પડી જાય સિંહ સમજીને, ઔદૈહિક વાળું અજ્ઞાન સંભવ હે, ઔદૈહિક વાળું થોડું વિચારજો શાંતિથી, આપણે એમાં નથી જતા અત્યારે. પણ સાયોપ સમયિક વાળું અજ્ઞાન નથી પડી જાય, કેમ કે સિંહ સમ્યક દ્રષ્ટિ છે, સિંહ સમ્યક દ્રષ્ટિ એ જાણે છે કે આ શરીર મારું નથી, રાગ મારો નથી, એને પ્રજ્ઞા શ્રેણી પટકેલી છે, એની અંદરમાં હું જ્ઞાન 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 સ્વરૂપી છું એમ જાણે છે. અને આ આ શરીર છે, આ રાગ છે, આ કુઓ છે, આ શરીર રાગ કુઓ એ સંબંધને પ્રકાશિત કરવાનો મારો સ્વભાવ છે. આમાંનો એક પરમાણુ માત્ર મારો નથી, એ સંબંધનું એને બરાબર જ્ઞાન છે, મોક્ષ માર્ગ સંબંધ. પણ આ પાણી કહેવાય અને એમાં મારું પ્રતિબિંબ પડે છે એ સંબંધનું એને જ્ઞાન નથી. ઔદૈહિક વાળું તો કદાચ એને પડી પણ જાય, એ ચારિત્રના દોષમાં જશે, ચારિત્રના દોષમાં, શ્રદ્ધાના દોષમાં નહીં જાય. સમજાય છે કે નહીં? અહીંયા એ કહેવું છે કે તારા જ્ઞાનની સ્વચ્છતામાં જે કહ્યું ને, જૈસે દર્પણ મે પ્રતિબિંબિત હોતે હાથ પાંવ સારે કિંતુ એક ભી અંશ ન ઉસકા ઘુસતા દર્પણ મે પ્યારે. વૈસે હી સબ જ્ઞેય જ્ઞાન મે, જ્ઞેય જ્ઞાન મે ઝલક રહે હૈ, સમજે ને, પરને પ્રકાશિત કરવાનો સ્વભાવ. વૈસે હી સબ જ્ઞેય જ્ઞાન મે ઝલક રહે મીઠે ખારે. મીઠે ખારે એટલે શું? મીઠે ખારે એટલે અનુકૂળ ને પ્રતિકૂળ સંયોગ જે કહેવાય ને. વૈસે હી સબ જ્ઞેય જ્ઞાન મે ઝલક રહે મીઠે ખારે અપની અપની જગહ પડે હૈ સબકે સબ ન્યારે ન્યારે. બને તો પોત પોતાની જગ્યાએ પડ્યા છે. તું અજ્ઞાન ના કારણે એમ માને છે. કાલે કહ્યું ને, અમે આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. અમે જ્યારે મુંબઈમાં આવ્યા ને ત્યારે દોરી લોટો લઈને આવ્યા હતા, બાપુજી ઘરેથી કાઢી મૂક્યા હતા. અને આજે અમે રાત દિવસ પાછળ નથી જોયું, ભાડાના મકાન. આજે મુંબઈમાં મારા 4 તો ફ્લેટ છે, 10 મકાન તો ભાડે ફેર રહીએ છે. શૈલેષભાઈ, અમારો આટલો બધો બહુ મોટો વહીવટ છે અમારો. ઘણા એમ પછી એમને મુંબઈમાં અમે ઘણું ડેવલપમેન્ટ કર્યું. અરે શું ડેવલપમેન્ટ કર્યું તે. સમ્યક દ્રષ્ટિ જીવને પુણ્યના ઉદયમાં 6 ખંડનો વૈભવ મળે છે, પણ એ જાણે છે કે અમારો એક પરમાણુ માત્ર મારા જ્ઞાન સ્વભાવમાં પ્રવેશ થતો નથી અને મેં માનતા નથી, માટે સમ્યક દ્રષ્ટિ છે. અને તને પુણ્યના ઉદયમાં મળ્યું તારે અજ્ઞેય નાયક શંકર દોષ થયો. માત્ર હવે સમજો, મારો તો સ્વભાવ એ સંબંધને પ્રકાશિત કરવાનો સ્વભાવ હતો. એની જગ્યાએ એ પદાર્થ પ્રકાશિત થયો અને ત્યાં શું કર્યું? મારું માન લીધું, એ અપરાધ થઈ ગયો, એ અપરાધ થયો. હવે સમજો કે તારો પ્રશ્ન હતો ને કે નહીં, પણ આત્માનો ઉપરને જાણવાનો સ્વભાવ તો છે, સ્વભાવ છે, સ્વભાવ છે. તો દ્રષ્ટાંત આપી દે ને કે બેટા તું મોટો થા, હજુ 3 વર્ષનો છે, સમ્યક શિખર તું એકલો ચડીશ ને, પછી તારી શું સ્થિતિ થશે અમે ઇમેજ નથી કરી શકતા. થોડો મોટો થઈ જા, સ્ટ્રોંગ થા. એમ આત્માનો ઉપરને જાણવાનો સ્વભાવ, ઉપરને જાણો, એ પરને જાણી, દુકાન મકાન ઓફિસને સ્વભાવ થશે, સ્વભાવ થશે. સાંભળ, મેં પહેલી વાત તને કરી છે કે પહેલો નંબરમાં પરને જાણવાનો સ્વભાવ કોનો છે? આત્માનો છે. બરાબર છે કે નહીં? તો શાસ્ત્રમાં જીનાગમમાં બધી જગ્યાએ જે વાત સમજાય છે ને એને આપણે આધાર લઈને કરીએ. સૌથી પહેલાં અમે કહીએ છીએ કે એક કામ કર તું, કેમ કે અત્યારે તું નબળો છે, સ્ટ્રોંગ નથી, એટલે તારી જ્ઞાનની સ્વચ્છતામાં પર જણાય છે ને તો તું ગડબડ કરે છે, એટલે દુઃખી થાય. એટલે અમે કહીએ છીએ એક કામ કર, જેમ તું કહે છે પરને જાણવાનો સ્વભાવ તો પોતાને જાણવાનો પણ સ્વભાવ છે કે નહીં? આ બાળ ગોપાળ સૌને જાણનારો જણાય છે, એ વાત એ સાચી છે કે નહીં? એ સાચી છે. હવે એક કામ કર કે આ ઇન્દ્રિયોને મન દ્વારા તારો જે ઉપયોગ બહાર જાય છે ને, ઇન્દ્રિયોને મન દ્વારા તું બહારમાં લઈ જાય છે ઉપયોગ, એક કામ કર કે એ બધેથી ઉપયોગ સમેટી, જે 144 ગાથા વગેરે છે ને, એ બધેથી ઉપયોગનો સંકેલો કરી, સાંભળજો, પરદ્રવ્યથી સંકેલો કરી, પર્યાયના ભેદ પણ નથી જોવાના, 6 ગાથા, 7 ગાથા ગુણભેદને પણ નથી જોવાના, સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. કેમ કે તું કહે છે ને પરને જાણવાનો સ્વભાવ, પરને જાણવાનો સ્વભાવ. તો ચલ અમે એક વાત કરીશ તારે કે તારે એક બે જ્ઞેયો જાણવા છે કે આખું લોકાલોક એક સમયમાં જાણવું છે? બોલ, તને ચોઈસ લાઈક આપો, શું જોવું છે તારે? બોલો ભાઈ. નંદીશ્વર, હવે હું તને 4-5 વસ્તુ કહું છું. નંદીશ્વર, સોનગઢ, વિદેહ ક્ષેત્રમાં 20 તીર્થંકર, ગુરુદેવશ્રી જ્યાં ઉપર છે, બરાબર છે કે નહીં? 8મો નંદીશ્વર દીપ કહ્યો. હવે એ જ કુંડલવર વગેરે જેટલા પણ અકૃત્રિમ જિનાલયો છે, સ્વર્ગમાં જે છે, શ્રીમદજી છે, ટોડરમજી સાહેબ, હવે આ બધામાંથી એ બધાને એક સાથે જાણવા મળે તો સારું કે ક્રમક્રમથી જાણવા મળે તો સારું? બધાને જાણવા મળે તમારે શું શું કહેવું છે તમારું? એમાંથી કયો ઓપ્શન તમે સિલેક્ટ કરશો કે તું કહે છે આ જાણવાનો સ્વભાવ, અમે તને એ વે બતાવીએ છીએ, કેમ કે તું અત્યારે નંદીશ્વરને જાણવા જાય તો દેવલાલી ચૂકી જઈશ તું, અને દેવલાલીમાં રોકાઈ તો નંદીશ્વરમાં શું ચાલે છે ખબર નહીં પડે, સોનગઢમાં શું ચાલે છે, સમય શિખરમાં શું ચાલે છે ખબર નહીં પડે, કે ભાઈ તારું પરને જાણવાનો સ્વભાવ પણ, પણ તું જે રીતે જાણવાનું કહે છે એમાં ખંડ ખંડ જાણવું થશે, ક્રમ ક્રમથી જાણવું થશે, અને ક્રમ ક્રમથી જાણવું થશે એમાં ઇન્દ્રિય અને મનનું અવલંબન લેવું પડશે, અને ત્યાં આકુળતા ઉત્પન્ન થશે, રાગ દ્વેષ ઉત્પન્ન થશે. અમે તને રસ્તો બતાવીએ છીએ ને, અમે તને બતાવીએ છીએ, અને તું જે કહે છે એમાં તું એક એક જ્ઞેયનું જાણવું થાય છે. અમે તને જે રસ્તે બતાવીએ છીએ તું જા, એક એક જ્ઞેયનું નહીં, ખંડ ખંડ નહીં, એક સમયમાં લોકાલોકનું જાણવું થઈ જશે. તો ચિંતા ના કર, અમારા પર વિશ્વાસ રાખ, અમે સત્ય મહાવ્રતના ધારી છીએ. કુંદ કુંદ એવી કહે છે, અમે જૂઠું નથી બોલ્યું, અમારી પ્રતિજ્ઞા છે, અને અમારે શું કામ બોલવું, જૂઠું બોલવું પડે. અને આ વાત અનંત તીર્થંકરોએ કહેલી વાત અમે કહીએ છીએ, કે શું છે બોલો મહારાજ, હવે બોલો, અમે તમને તમારી વાત પર વિશ્વાસ છે. કે જો કે સૌથી પહેલાં એક કામ કરતું, કે આજે જાણવું 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 જેમાંથી આવી રહ્યું છે ને, ગંગોત્રી જે અંદરમાં હિમાલય, તે બધેથી ઉપયોગ સમેટીને જે ગુરુદેવશ્રીએ જે મંત્ર આપે, હું પરમાત્મા છું એમ નક્કી કર, ઉપયોગને બધેથી સંકેલો કરી, અને એક વખત અંદર પરિણામ માત્રથી ભિન્ન જે ભગવાન આત્મા જે ત્રિકાલી ગુરુ જ્ઞાયક ભાવ છે એની અંદર તું પોતાના પરિણામને અભેદ કર, જેને આપણે આ ગાથાના હિસાબે તો પ્રજ્ઞા છેણીને પટકતું, ઇન્દ્રિયોને મનનો વ્યાપાર બંધ થઈ ગયો અને અંદરમાં ઉપયોગને અભેદ કર્યો, જે ટોડર મધ્ય સવિકલથી નિર્વિકલ્પ થવાનું વિધાન. અને પૂજ્ય ગુરુદેવશ્રીનો આપણે જે 145 નંબરનો કાલનો જે બોલ હત્યાણ વાંચ્યો ને, એવો એક ભાવ યાદ આવે છે કે નહીં, એકલો વિકલ્પ નહીં પણ એવો એક ભાવ, એ સ્વભાવ તરફના જોરવાળો, અને છેલ્લે પુરુષાર્થ તો અપૂર્વ કળાપો કરીને જે સમ્યક દર્શન કરે છે, હતી ને એ પુરુષાર્થ. હવે અંદરમાં જ્યાં અનુભૂતિ થઈ ને, સમ્યક દર્શન થયું, એ જ વખતે સમ્યક જ્ઞાન પ્રગટ થઈ ગયું. સમ્યક જ્ઞાન પ્રગટ, સાંભળજો, હવે જ્ઞાન પ્રગટ થઈ ગયું, સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, તો એને હવે ખ્યાલ આવ્યો કે આ પરને પ્રકાશિત કરવાનો જાણવાનો મારો સ્વભાવ છે. સમજો, હવે સાંભળજો બહુ શાંતિથી, હવે આ જ્ઞાન સમ્યક દ્રષ્ટિ થયો તો જ્ઞાનની સ્વચ્છતામાં હવે ચારિત્રના દોષવાળો રાગ જણાયો છે ને, હજુ ચારિત્રના દોષવાળો રાગ, તો એ રાગ સંબંધનું અહીંયા જ્ઞાન થયું. રાગ સંબંધનું શું થયું? જ્ઞાન. એક સાંભળજો વાત, જ્ઞાનીના જ્ઞાનમાં રાગ નિમિત્ત છે, અને અજ્ઞાનીનો રાગ નવા કર્મ બંધનમાં નિમિત્ત છે. શું કહ્યું, શું કહ્યું? જ્ઞાનીનું જ્ઞાન આટલું ધ્યાન રહે કે ના રહે? જ્ઞાનીનું જ્ઞાન, કેમ કે જ્ઞાનીએ રાગ સાથે ફ્રેન્ડશિપ તોડી નાખી છે, રાગ સાથે કિટ્ટા કરી દીધી, અને આત્મા સાથે ફો કરી દીધી, જે આપણે મિત્રતા ફ્રેન્ડશિપ કરી દીધી, જ્ઞાનીએ રાગ સાથે કિટ્ટા કરી દીધી, અજ્ઞાનીએ રાગના ખભે હાથ મૂક્યો છે, એની સાથે ફ્રેન્ડશિપ છે. એટલે અજ્ઞાનીનો રાગ અને જ્ઞાનીનું જ્ઞાન, આટલું યાદ રહે કે ના રહે? હવે જો આગળ કન્ટિન્યુ કરીએ છીએ, જ્ઞાનીના જ્ઞાનમાં રાગ નિમિત્ત થયો. હવે ચારિત્રના દોષવાળો રાગ છે ને, રાગ, તો અહીંયા રાગ સંબંધનું શું થયું? જાણવું, જેને ગુરુદેવ 12મી ગાથામાં જાણેલો પ્રયોજનમાં, જાણેલો પ્રયોજનમાં, તો અહીંયા આ જ્ઞાનનો પરને પ્રકાશિત કરવાનો સ્વભાવ છે ને, તો રાગ થયો, તો રાગને પણ પ્રકાશિત જાણવાનો સ્વભાવ છે કે નહીં? તો જ્ઞાની તો જાણે છે કે મારો તો આ જે રાગ થયો, બહારમાં રાગ થયો, એ રાગને જાણવાનો મારો સ્વભાવ છે. હું રાગનો કરતા નહીં, હું કરતા, અને રાગ મારું કર્મ, એ કરતા કર્મની ભ્રાંતિ નીકળી ગઈ. હું જ્ઞાતા અને આ રાગ જ્ઞે પર જ્ઞે, એવા પ્રકારનો જ્ઞાતા જ્ઞેયનો ટ્રેક શરૂ થઈ ગયો. શું કહ્યું? ખ્યાલ છે, જ્ઞાતા જ્ઞે કરતા કર્મ નીકળી ગયું. 69 ગાથા, કરતા કર્મ નીકળી ગયું ને, તો નવા કર્મનો બંધ આખો ખતમ થઈ ગયો, આત્માને આશ્રમ. હવે સમજો, બીજું શું લખ્યું, બીજું શું લખ્યું તમે? અજ્ઞાનીનો રાગ, અજ્ઞાનીનું જ્ઞાન નહીં. કેમ? કેમ કે અજ્ઞાનીના ખરેખર તો જ્ઞાનમાં પણ રાગ સંબંધનું જાણવું જ થયું હતું, પણ અજ્ઞાની એટલા માટે કહ્યું કે એના જ્ઞાનમાં રાગ સંબંધનું જાણવું થયું હતું, પણ એને હું જાણનાર એમ ન માનતા હું રાગી એમ માની લીધું. એના જ્ઞાન ઉપર રાગ હાવી થઈ ગયો, મિથ્યાત્વ હાવી થઈ ગયું છે, એટલે એને હું રાગી માન્યો. એટલે અજ્ઞાનીનો રાગ, અને એ રાગ થયો એટલે નવા કર્મનું શું થશે? બંધન. તો અજ્ઞાનીનો રાગ નવા કર્મ બંધનમાં નિમિત્ત છે, અને જ્ઞાનીનું ज्ञान, तो ज्ञानी ना ज्ञान मा जे राग थतो जाए से तो ज्ञानी ना ज्ञान मा ये निमित्त बने से, निमित्त है ना मतलब ये करावे नहीं, निमित्त नो हटा जा किंचित कर, ये करा ये राग छे माटे राग नु ज्ञान थयु एमय नहीं, अने ज्ञान राग रूपे थई गयो एमय नहीं, गेकृत शुद्धता बने, ज्ञान राग रूपे पण नथी थयु, अने ज्ञान थयु तो राग ने लईने राग नु ज्ञान थयु एमय नथी। हां હા એ છે ને, જુઓ સમજો, હવે સમજો કે આટલે સુધી આવી ગયા ને કે હવે હવે સમ્યક તો થયું, સમ્યક તો થયું એટલે ભીર જ્ઞાન તો થઈ ગયું, સમજો પંડિતજી, હવે એને શ્રદ્ધા સંબંધનો દોષ તો નીકળી ગયો, શ્રદ્ધા સંબંધનો તો થોડો તો સ્ટ્રોંગ થઈ ગયો, છોકરો થોડો મોટો થઈ ગયો, પણ હજુ ચારિત્રનો દોષ ઊભો છે। હવે જરા તમે બધા અભ્યાસીશો, તમને ખ્યાલ હશે જીનાગમમાં બધી જગ્યાએ લખી છે આ વાત, કે જ્યાં સુધી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, રાગનો અંશ પણ જ્યાં સુધી અથવા તો ભાવ કર્મ જ્યાં સુધી વિદ્યમાન હોય ને ત્યાં સુધી સમ્યક દર્શન થયા પછી પણ ઉપયોગને બહારમાં લઈ જવાનો નિષેધ છે। રાગ સંબંધનું જ્ઞાન થયું પણ એ કહેવાય છે, સાંભળ સાંભળ કે શું મહારાજ બોલો, કે જેમ તેમ પહેલી મારી વાતની આજ્ઞા માનીને મારી વાતનો સ્વીકાર કરો તો તને શું થયું, કે સાહેબ મને સમ્યક દર્શન થયું, આનંદનો સ્વાદ આવ્યો, તો મારી એક બીજી વાત માનો, અરે બે નહીં જેટલી કોને બધી વાત માનો, કે જેમ સમ્યક દર્શન કરવા માટે થોડો સમય માટે પરની સામે જોવાનું બંધ કરીને, જાણવાનો સ્વભાવ છે પણ અમે તને કહે કે તું પરની સામે જોવાનું એને એનું લક્ષ્ય કરવાનું, તું પરને લક્ષ્ય કરીને જે જાણતો હતો એ પરનું લક્ષ્ય કરવાનું એ બંધ કરાવીને સ્વનું લક્ષ્ય કરવાનું કહ્યું, લક્ષ્યપૂર્વક જાણતો તમે કહ્યું બે એનું તું લક્ષ્ય છોડીને સ્વનું લક્ષ્ય કર, અને તે વાત માની તો તને સમ્યક દર્શન થઈ ગયું, કે હા સાહેબ સમ્યક દર્શન તો થઈ ગયું, કે તારે ભગવાન બનવું છે, કે હા, તો કહેશે કે જુઓ હવે વાત એવી છે કે જેવી રીતે સમ્યક દર્શનની પ્રાપ્તિમાં પરને જાણવાનું બંધ કર્યું ને એ તરફનું લક્ષ્ય બંધ કર્યું, હવે કહેશે કે ચારિત્રનો દોષ છે તો રાગ થાય છે તો કમજોર છે પાછો એ બાજુ તારો ઉપયોગ ચાલ્યો જાય છે, ભલે હવે કે ક્યાંય શંકર દોષ નથી, ભ્રાંતિનો દોષ નથી, પણ અસ્થિરતાનો દોષ છે હજુ, એટલે હજુ તારે વધારે અંદરમાં સ્થિરતાની જરૂર છે, અંદરમાં સ્થિરતા, જેના માટે સાતમી ગાથામાં લખ્યું સમયસારમાં, સરાગીને સરાગીને ભેદના લક્ષે પણ વિકલ્પ થાય છે, સાતમી ગાથા, સમ્યક દર્શન થયા પછી પણ ગુણભેદ અને પર્યાય ભેદનું લક્ષ્ય કરશે તો વિકલ્પ ઉત્પન્ન થશે, એટલે હવે તમને ખ્યાલ છે ને સાતમા ગુણસ્થાનથી કયો ઉપયોગ કયો, શુદ્ધોપયોગ, શુદ્ધોપયોગ ને ચોથા પાંચમા છઠ્ઠા વગેરેમાં તો બહારમાં જાય છે પછી અંદરમાં શુદ્ધોપયોગ વિજ્ઞાન ઘન થતો જાય, સાંભળજો જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે, હવે ફાઇનલ માર્કશીટ આપી દઈએ છીએ આપણે પાંચ મિનિટમાં પછી પૂરું પણ કરી દઈએ છીએ, બરાબર ચિંતા નહીં કરતા, કેમ કે અત્યારે પાછળ કોઈ વિદ્વાનનું પ્રવચન નથી એટલે હું થોડું છે ને નિસંકોચ થઈને કહી રહ્યો છું, બરાબર, કેમ કે બપોરે કદાચ ઘણામાંથી ચાલ્યા પણ ગયા હશે એટલે પૂરી વાત સમજી લે ને, કે જેમ જેમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે, અંદરમાં ડૂબતો જાય છે, તો આગળ વધે છે, એક સ્થિતિ એવી આવે છે કે રાગ નીકળતો જાય છે, હવે હવે જે અબુદ્ધિપૂર્વકનો રાગ કહ્યો ને એ લક્ષ્ય કરીને ક્યાં જાણવું છે, પણ લક્ષ્ય કરીને જાણવું નથી ત્યાં, ઉપયોગ તો અંદરમાં ડૂબેલો છે, અને વિજ્ઞાન ગંધ થતો જાય છે, થતો જાય છે, થતો જાય છે, ફટાક દઈને જેમ કડાકો કરીને ચોથું થયું હતું ને એમ, એવા અપૂર્વ પુરુષાર્થનો બીજો કડાકો થયો હતો, કયું ગુણસ્થાન આવ્યું, તેરમું ગુણસ્થાન, તેરમા ગુણસ્થાનમાં, હવે સમજો અંદરમાં ડૂબતા ગયા રાગનો નાશ કરવા માટે કાંઈ ન કર્યું, જે કહ્યું ને પુરુષાર્થ કરવાની કળ સૂજી ગઈ હતી તો કડે કમાય, જે કહ્યું ને સમ્યક દ્રષ્ટિ જીવ આળસુ કે મિથ્યા દ્રષ્ટિ આળસુ, કોણ આળસુ બેમાં બોલો, કાલે પ્રભુની ગાથા હતી, મિથ્યા દ્રષ્ટિ અંદરમાં જવા માટે આળસુ છે અને સમ્યક દ્રષ્ટિ બહાર નીકળવાના આળસુ છે, કેમ કે અંદરમાં એવું ગમે છે કે બહારમાં આવવાનું ગમતું નથી, તો અંદરમાં લીન થતા ગયા થતા ગયા થતા ગયા રાગ નીકળી ગયો, રાગ નીકળી ગયો, અને જ્યાં સ્વરૂપ અંદરમાં ડૂબેલા છે તેરમું ગુણસ્થાન થયું, અને તેરમું ગુણસ્થાન થયું ને તો નંદીશ્વરે દેખાયું, દેવલાલીએ દેખાયું, સોનગઢે દેખાયું, ગુરુદેવે દેખાયા, ખ્યાલ છે ને, વિદેહ ક્ષેત્રે દેખાયું, સિમંદર યુગમંદર બધું વારાફરતી ક્રમથી દેખાયું કે યુગપત एक समय में दिखाई गयो ने उपयोग क्या से आ बाहर में कि जना जना एम से उपयोग क्या से उपयोग अंदर से कि तारो प्रश्न हतो ने के नहीं ने तने बोलता नहीं मने जवाब पड़ी गयो कि शू प्रश्न हतो एनो કે પરને જાણવાનો સ્વભાવ પરને જાણવાનો સ્વભાવ તમે જાણીએ 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 તમને શું પ્રોબ્લેમ છે જાણવાનો સ્વભાવ તો છે જાણવાનો હવે પરને જાણીએ તો હવે મેં બતાવી દીધી છે ને એ સિસ્ટમ પર તો ચાલને પરને જાણવાનો સ્વભાવ આત્માનો છે ને એ આત્માને જાણ અને આત્માને જાણી તો પરને જાણવાનો સ્વભાવ કેવું છે એ પણ તને ખબર પડશે તું તો પરને જાણવાના સ્વભાવના બહાને પરની સાથે એકત્રપણું કરે છે મિથ્યાત્વ કરે છે તું તો તું તો અપરાધી જીવ છે તું તો છલ ગ્રહણ કરે છે જીનાગમનો આધાર લઈને હવે તેરમું ગુણસ્થાન પ્રગટ થઈ ગયું સાંભળજો કે પેલા ખંડ ખંડ જાણતો હતો કે પરને જાણવાનો સ્વભાવ જાણીએ તો શું વાંધો જાણી છે તો એ ખંડ ખંડ જ્ઞાન થતું હતું ને ગુરુદેવ કહ્યું ને એકાંત પર પ્રકાશ જ્ઞાન એ મિથ્યા જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાન નથી મિથ્યા જ્ઞાન છે અને પરને જાણતો હતો તો મિથ્યાત્વ રાગ દ્વેષ કશાય આકુળતા થતી હતી જાણવું ઓછું આકુળતા વધારે હવે તેરમાં શું થયું ભાઈ અસંકુચિત વિકાસક શક્તિ કહીને સંકોચ થયા વગર પર્યાયની અંદર એવો જાણવાના સ્વભાવનો વિકાસ થયો એ તો અંદરમાં ડૂબેલા છે ને આ જાણવાના સ્વભાવનો વિકાસ થયો તો એ કહે છે કે આખા લોકાલોક સંબંધનું જાણવું થઈ જાય છે અને આનંદ આનંદ કેટલો આનંદ લો પેલામાં ટુકડે ટુકડે જાણવું થાય અને આકુળતા થાય જ્યારે અમે આ મલ્ટીપલ પ્રોફિટનો બિઝનેસ બતાવીએ છીએ ને જાણવું લોકાલોકનું થાય અને સાથે જ્ઞાન પણ અનંત અને સાથે આનંદ પણ અનંત અનંત દર્શન અનંત જ્ઞાન અનંત સુખ અનંત વીર્ય ભગવાન કહે છે આ ભગવતી પ્રજ્ઞા અંદરમાં પટકી અને નિયમ સારમાં જે લખ્યું છે સ્વભાવ અનંત ચતુષ્ટયથી જે સનાથ સ્વભાવ અનંત ચતુષ્ટય પેલા પ્રગટ્યા નહીં ફળરૂપ નહીં સ્વભાવ અનંત ચતુષ્ટયથી સનાથ એવા મુક્તિ સુંદર અનાથ એવી મુક્તિ સુંદરીનો નાથ અનાથ એવી મુક્તિ સુંદરીનો નાથ જે સ્વભાવ અનંત ચતુષ્ટયથી સનાથ છે એ ભગવતી પ્રજ્ઞા પટકીને એવા સનાથને જાણે તો જીવ અલ્પકાલમાં ફળરૂપ જે અનંત ચતુષ્ટય કહેવાય અરંધ ભગવાન જે સ્તુતિની ગાથા ચાલીને કે પર્યાયની અંદર અરંધ દશા દોડી દોડી આવશે ચાર ઘાતી કર્મનો નાશ થઈને અનંત ચતુષ્ટય પ્રગટ થશે જે બોલી છે ને ચાર ઘાતી કર્મ નાશે એસે અરહંત હે અનંત ચતુષ્ટયધારી શ્રી ભગવંત હે મે એસે અરહંત દેવ કી શરણ આ ગયા મે મહાપુણ્ય ઉદય સે જિન ધર્મ પા ગયા તો મહાપુણ્યના ઉદયથી જિન ધર્મ પાયા છે તો વાસ્તવમાં ગુરુદેવના પ્રવચનમાં સાચા અર્થમાં આપણે ધાર્મિક ક્રિયા પ્રગટ કરીએ આ બધી જે ક્રિયા છે ધાર્મિક ક્રિયા ના કહેવાય રાગની ક્રિયા કહેવાય આ પ્રજ્ઞા શ્રેણી પટકવી એ ધાર્મિક ક્રિયા કહેવાય તો જિન ધર્મ મળ્યો છે તો 15મી ગાથામાં જે જિન શાસન જે કહ્યું અબદ્ધ સ્પષ્ટ આત્માને દેખો એ જિન શાસન એવી દશા સર્વેની પ્રણતિમાં પ્રગટ થાય એવી મંગલ ભાવના સાથે